તારીખ 30/4/1993 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 2 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 126 મૂળ કેસેટમાં બી સાઈડમાં અવાજ ખરાબ છે.
ભાવ છે મનમાં એ ઘણો તીવ્ર છે. જીવ ને સંસારમાં આ ભાવ ઘણો તીવ્ર છે. એને ખબર પડે કે આને લઈને દુઃખ છે તો પણ એક વાર છોડવો કઠિન પડે, માત્ર ખબર પડવાથી. કામ થતું ખબર તો હવે પડી છે, ગુરુદેવની કૃપાથી ખબર પડી છે કે આ બહુ દુઃખદાયક છે, પણ એનો હજી છૂટતો નથી. એટલે એનો અર્થ એમ છે કે એ ખબર નિષ્ફળ જાય એવી નિબિડ ગાંઠ છે, એવી તીવ્ર ગાંઠ છે કે એનું જાણ પણ નિષ્ફળ જાય.
અંતર્મુખ થવું જોઈએ, ખબર છે
થઈ શકતો નથી. એનું કારણ એકત્વ છે. એકત્વ છે, આત્મા જુદો છે એવું જાણ પણ મળ્યું તો એકત્વ ક્યાં રહ્યું? હવે ચાલો એક વિચારવાનો પ્રશ્ન છે. જાણવા તો મળ્યું કે આત્મા એક ચૈતન્ય પદાર્થ છે, શરીર આદિથી ભિન્ન છે, દેહાદિથી ભિન્ન છે. એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે, અગ્નિ સંસ્કાર કરે છે, એ તો નજર સામે વાત છે. એમ જાણવા મળવા છતાં હવે એકત્વ ક્યાં થાય છે? અનુભવનું એકત્વ છે, આ અનુભવની ભૂલ છે, થઈ શકતું નથી. આ વિષય આજે અમે મુદ્દાનો ચાલશે, કેવી લાગે થોડું ધ્યાન દેવા જેવો વિષય છે. આપણે હવે આપણા ઉપરથી લીધું છે કે શાસ્ત્ર થી અને ગુરુદેવની કૃપાથી સમજવામાં તો મળ્યું છે કે આત્મા રાગ થી ભિન્ન છે, દેહ થી ભિન્ન છે, અને દેહના સગા સંબંધી જે કાંઈ છે એ બધાથી ભિન્ન છે. અને એમાં એમાં આપણને શંકા હોય એવું નથી લાગતું. એવી સમજણમાં આપણને શંકા છે કે નહીં? આપણી સમજણમાં આપણને શંકા નથી. આપણું જાણ પણ ના પાડે છે એકત્વ કે નહીં? બે પદાર્થ તત્વ જુદા છે, રાગ તત્વ જુદું છે, શરીર તત્વ જુદું છે, અને પછી જે અદૂરના પદાર્થો છે એ તો ક્ષેત્ર થી પણ બિચારા જુદા છે. જેટલા પરિવારના સભ્યો છે, મકાન છે, પૈસા છે, જે બધું તો ક્ષેત્ર થી પણ જુદા છે, પણ આ જરા ક્ષેત્ર થી નજીક છે. રાગ તો એના ક્ષેત્રમાં પ્રદેશોમાં પણ છે, છતાં પણ એનું જુદાપણું જાણવું સાવ બેકાર રહે છે. અને અનંતાનંદ જે એને મિથ્યાત્વ જે અનંત જન્મ મરણનું કારણ છે, નિરોધાદિ દશાનું કારણ છે, એ સાબુત છે. તો ક્યાં એકત્વ થાય છે? આ એક અંતરખોજનો વિષય મુમુક્ષુ જીવને થઈ જવો ઘટે છે. તો એનો ઊંડો વિચાર કરવામાં આવે તો એ એકત્વ વેદનથી થઈ રહ્યું છે, અનુભવનથી થઈ રહ્યું છે. આ જાણપણાની ભૂલ પટી છે, પણ અનુભવની ભૂલ પટી નથી. અનુભવથી જુદો પડતો નથી.
એક જ સમયે આ થાય છે, જાણપણું
આગળ થી પણ ચાલુ છે, અને તે વખતે પણ ચાલુ છે, અને ત્યાર પછી પણ ચાલુ છે, સતત ચાલુ છે. હવે જે જીવ છે ને એ અરૂપી પદાર્થ છે, એટલે એનું અસ્તિત્વ પણ અરૂપી છે. ધ્યાન દેવા જેવું વિશે, જીવ છે અરૂપી પદાર્થ છે, એનું અસ્તિત્વ પણ અરૂપી છે, અને છદ્મસ્થને એ દેખાતું નથી. છદ્મસ્થને દેખાય છે તો કોઈ શરીરમાં જોયો જાય ત્યારે તરત ખબર પડે, ડાક્ટર બોલાવવાની જરૂર ન પડે, કેમ કે જતો જોયો એને. પણ અરૂપી પદાર્થનું અસ્તિત્વ તત્વ બધું અરૂપિત છે, એટલે છદ્મસ્ત જણાતું નથી. કેવડી ને જણાય છે કેટલા છદ્મસ્ત શબ્દ લાગે, છદ્મસ્ત અસ્તિત્વ ગ્રહણ તે શ્રદ્ધા છે. પ્રથમ અસ્તિત્વ ગ્રહણ તે ભાવ ભાષણ છે. પ્રથમ અસ્તિત્વ ગ્રહણ તે ભાવ ભાષણ છે, અને અનુભવથી જે અસ્તિત્વ વેળાયું એમાં અસ્તિત્વ ગ્રહણ એ શ્રદ્ધાનો મુખ્ય પર્યાય છે, અથવા શ્રદ્ધાનો એ મુખ્ય ગુણ છે કાર્ય કરવા. જો શ્રદ્ધા પોતાના અસ્તિત્વને શ્રદ્ધામાં લઈએ, આવી જાય શ્રદ્ધામાં, તો એ શ્રદ્ધા એ અસ્તિત્વ ગ્રહણ કર્યું કહેવાય. શ્રદ્ધા એ શું કર્યું છે કે જ્ઞાનમાં પરમાં પરનો વેદનનો અભ્યાસ હોવાથી થઈ શકતું નથી. શ્રદ્ધામાં પણ એ જ પરિસ્થિતિ ચાલુ છે, કેમ કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધા થાય છે. એટલે અહીંયા અધ્યાત્મમાં વેદન થી અધ્યાત્મ નો પ્રસંગ શરૂ થાય છે, કે પ્રથમ જ જ્ઞાન વેદન દ્વારા નિજ અસ્તિત્વનું ગ્રહણ થવું જોઈએ, જેનું બીજું નામ ભાવ ભાષણ છે, એનું બીજું નામ લક્ષ્ય થવું તે છે, એનું બીજું નામ સ્વરૂપ નિશ્ચય થવો તે છે, અથવા સ્વરૂપને ઓળખાણ તે છે. આ બધો એક જ ભાવ છે. જુદા જુદા પડખેથી નામ જુદા પડ્યા છે, પણ આ એક જ પ્રસંગનું નામ છે. આત્માની પહેચાન કયો, સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કહો, સ્વરૂપનું ભાવ ભાષણ કહો, આત્મ સ્વરૂપનું લક્ષ્ય થયું એમ કહો, કે અસ્તિત્વ ગ્રહણ થયું. આવા પાંચ સાત શબ્દો વપરાય છે એક જ પ્રસંગને માટે, એક જ સ્થિતિને માટે. વેદન વગર પોતાની હૈયાત એનું ગ્રહણ નથી થતું, એટલે અસ્તિત્વ ગ્રહણમાં અધિકાર વેદનનો છે, જાણપણાનો નહીં. એમ કેવું છે એટલે જાણપણો બેકાર જાય છે, એ તો પ્રત્યક્ષ અનુભવ ગોચર છે, એટલે એનો અધિકાર નથી. એક વાત નક્કી થઈ ગઈ, એકત્વ છોડાવવા માટે જાણપણાનો કોઈ અધિકાર નથી, એ તો નિષ્ફળ થયેલું છે અત્યારે. તો પછી કયું જ્ઞાન, જો જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત થતું હોય તો સિદ્ધાંત તો એ છે ને શ્રદ્ધા જ્ઞાનનો, સત્તર અઢાર ગાથા પ્રમાણે, કે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત થાય. જો જ્ઞાનપૂર્વક શ્રદ્ધાંત થતું તો હવે બીજું કયું જ્ઞાન બાકી રહ્યું, જાણપણામાં ચોખ્ખું છે, તમને કોઈ બીજું સમજાવવા આવે તો તમે કોઈ રીતે માનો નહીં, હજાર ઉપાય કરે તો. એક વખત સરખી રીતે ન્યાયથી આગળથી યુક્તિથી બરાબર સમજાઈ ગયું, પછી કોઈ તમારો અભિપ્રાય ફેરવા માંગે તો તમે કોઈ રીતે માનો બરાબર, છતાં એ વાત બિલકુલ નિષ્ફળ જાય છે, એ જાણતા કોઈ કાર્યકારી થતું નથી. ત્યારે કયું જ્ઞાન એવું છે કે જે શ્રદ્ધાનું કારણ થાય છે, અથવા તો કયું જ્ઞાન એવું છે કે જે અસ્તિત્વને ગ્રહણ કરે છે. જો આ જાણપણારૂપ જ્ઞાન અસ્તિત્વને ગ્રહણ ન કરતું હોય તો એવું કયું જ્ઞાન છે કે જે અસ્તિત્વ, કે વેદન સિવાય અસ્તિત્વ ગ્રહણ થાય નહીં. અને એટલા માટે કૃપાળુદેવી એક પત્રમાં કહ્યું, આત્મજ્ઞાનની પરિભાષા એમણે એવી રીતે કે લક્ષણથી ગુણથી અને વેદનથી જેણે આત્મા જાણ્યો તેને અમે આત્મજ્ઞાન કહીએ, નહીંતર અમે એને આત્મજ્ઞાન ના કહીએ. કેમ કે આત્માની વાતો તો ઘણા કરે છે, સાંખ્ય તો બિલકુલ સમ્યક દર્શનનો વિષય જ આત્મા જ બોલે છે, એ સિવાય બીજાને અડતા જ નથી, એ તો પર્યાયને માનતા જ નથી, વિધિને જ નથી માનતા. સાંખ્ય વિધિને નથી માનતું, કેમ કે વિધિ પર્યાયમાં થાય છે, અને સાંખ્યનો વિષય જે સમ્યક દર્શનનો ત્રિકાળી ધ્રુવ છે, અપરિણામ એ સાંખ્યનો વિષય છે. આત્મા પછી વિધિનો સવાલ કરતો, એટલે વિધિને ન માને એ સાંખ્ય થઈ ગયા લેવું, જઈ હોવા છતાં. અને પર્યાય માત્ર ને આત્મા માને એ બહુ જ થઈ ગયા, ભલે જઈને હોય તો બરાબર, પ્રેત મિથ્યા જ્ઞાનની મધ્ય આવી રીતે થાય છે. પછી એને માનવા વાળાનો સમૂહ થઈ જાય, એટલે એ મતને એક સંપ્રદાય થઈ જાય છે, જુદો એ. અને પછી બધી વાત પોતાની ઘણી જુદી પાડે, પછી તમે તમારાથી જુદા, જુદા કેવડાવવા માટે પછી ઘણા લફરા ઉભા થઈ ગયા. મૂળ વાત તો આવી જ છે કે એને સમજવા ફેર થાય છે, અને એને સમજવા ફેર એ સાચું માને છે, સાચું માન્યા પછી એને થાપે છે, અને એને થાપવા માટે પછી જેટલા પ્રયત્ન થાય એટલા બધા બીજા પણ પછી ઊંડા ગળાની ઉપર બધા ઊંડા ગળા આવી જાય છે. એમ સંપ્રદાય ઉભા થાય છે. મૂળ્યું તો આ જગ્યાએ છે. નિરાકાર જ્ઞાન જ્ઞાન નું બહિરંગ છે, કેમ કે એ તો બાજુ બધા ને જણાય છે, પણ આ અંતરંગ હોવાથી બધાને જણાતો નથી. એમ છે એ જ્ઞાન નું અંતરંગ છે, વળી સૂક્ષ્મ છે, અને અનુભવ દ્રષ્ટિએ જોવામાં આવે તો જ એ પકડાય છે, નહીં તો નથી પકડાય. આ પ્રકાર છે. એકાર્થ છે અનુભવ કયો કે વેદન કયો? એકાર્થ છે અનુભવ, વેદન અને ભોગવ કયો, એ ત્રણે એકાર્થ છે.
અનુભવ સંગત દ્રષ્ટિ નો અનુભવ નથી લેવો?
નહીં નહીં નહીં, અનુભવ એટલે સ્વાનુભૂતિ એમ નહીં. વેદન અનુભવ ભોગવવો આ બધું એક અર્થમાં છે. પછી અભ્યાસમાં હોય તો એમ વપરાય, મને શરીરની પીડા વેદાય છે એમ કહેવાય. શું બોલે?
વેદના બોલ,
વેદના ખણી, શરીરની પીડાનું નામ જ વેદના પાડ્યું છે, એટલા માટે શરીરની પીડાનું નામ વેદના પાડ્યું છે. એટલે વેદન કયો, અનુભવ કયો, ભોગવ કયો, બધું એક અર્થમાં છે.
વેદન કેવું છે ગુજરાતી વેદન? વેદન કેવું કેવું છે?
અધ્યાસિત વેદન. અધ્યાસ એટલે શું? કે ખરેખર રાગને અને પરને આત્મા વેદી શકતો, અનુભવી શકતો કે ભોગવી શકતો નહીં હોવા છતાં, ન તો વેદી શકે, ન તો અનુભવી શકે, કે ન તો ભોગવી શકે, છતાં એને એમ લાગે કે ના ના હું ભોગવું છું, હું વેદું છું, એનું નામ અત્યાસ. એનું નામ અત્યાસ વિભ્રમ. વિભ્રમ કહો, અત્યાસ કહો, વિકાર્થ છે. ક્યાં એકત્વ સંધાન થઈ રહ્યું છે? મોહને લઈને નિવિડ ગાંઠ પડી છે, અને એ નિવિડ ગાંઠમાં એક પણ જે ગ્રંથિ ગાંઠ, એક પણાની જે ગાંઠ પડી છે એ ક્યાં પડી છે? વેદનમાં પડી છે, અને વેદનને લઈને શ્રદ્ધામાં પણ પડી છે. હવે જો વેદન બદલાય તો શ્રદ્ધા બદલાય એમ કેવું છે. જ્ઞાન માત્ર પણે જો વેદન પકડાય તો એ ગાંઠ છૂટે, સીધું અસ્તિત્વ ગ્રહણ થાય, એટલે ભાવ ભાષણ આવે, અને ભાવ ભાષણ આવે એટલે શ્રદ્ધા જે નિવેડ ગાંઠ પડી છે એ ઢીલી પડી જાય, શ્રદ્ધાની જે નિવેડ ગાંઠ પડી છે એ ઢીલી પડી જાય, અને ભિન્ન આત્મા ભાઈશો. તો ભિન્ન આત્મા ભાઈશો પછી વેદન છે એ બળ પકડે છે, થોડું એટલે જ્ઞાન બળ એને કહેવામાં આવે છે, અથવા સંમુખનો પુરુષાર્થ કહેવામાં આવે છે. અને જ્યાં એકાકાર સ્વાનુભવ થયો, એક તબક્કે ઉગ્ર થયો, ત્યારે શ્રદ્ધા પણ, શ્રદ્ધામાં પણ એ અસ્તિત્વ આવી જાય છે, અથવા શ્રદ્ધામાં પણ એ અસ્તિત્વનો આશ્રય થઈ જાય છે, શ્રદ્ધા પણ એ અસ્તિત્વને અવલંબે છે. એને ભૂયથમ વસીદો ખલુ સમાધિથી એમની જીવો અગિયારમી ગાથા
લખે. આશ્રય શ્રદ્ધા,
આશ્રય કરવાનું મુખ્ય કાર્ય શ્રદ્ધા. ગૌણપણે તો બધા ગુણો આશ્રય કરે, અનંતે અનંત ગુણ આત્માનો આશ્રય કરે, પણ મુખ્ય કાર્ય શ્રદ્ધા અવલંબન કો આશ્રય કયો, એનો મુખ્ય કાર્ય શ્રદ્ધાનો. જેમ કે અવગાહન આપવું એ મુખ્ય કાર્ય આકાશનું મુખ્ય ગુણ, પણ છેત્રે અવગાહન આપે એકબીજાને, નહીતર તો બહુ તકલીફ ઊભી થાય. એક જીવ હોય ત્યાં બીજો જીવ ન રહી શકે, ભૂતગળ હોય ત્યાં બીજો ભૂતગળ ન રહી શકે, પણ મુખ્ય ગુણ એ આકાશનો ગણાય છે. એવી રીતે શ્રદ્ધામાં આશ્રય કરવો, અવલંબન લેવું એ મુખ્ય કાર્ય શ્રદ્ધાનું છે. બાકી અનંત ગુણો આત્મામાં જ પરિણમે, એટલે સર્વ ગુણાશ્રય થશે એમ તો કહી, એમાં કોઈ ગુણને બાદ રાખવાનો પ્રશ્ન રહેતો
નથી. સર્વ ગુણો આશ્રય કરે છે, સર્વ ગુણો આશ્રય,
સર્વ ગુણો, સર્વે ગુણાઃ આત્મને આશ્રયંતે એમ કહેવાય છે. બધા ગુણો આત્મનો આશ્રય કરે અને તો એ સમ્યક કહેવાય, નહીતર આત્માનો આશ્રય ન કરે તો તે અસમ્યક કહેવાય. કેમ કે સમ્યક પોતે દિશા સૂચક છે. સમ્યક એક સંસ્કૃત શબ્દ છે અને એનો મૂળ ભાવ દિશા સૂચક છે. સ્વાભિમુખ થવું એનું નામ સમ્યક છે. સંસ્કૃત ભાષા જાણતા હોય અને એમ કહેવું હોય કે જેટલા આમાં અગ્રેસર હોય એ મારી સન્મુખ થાય એવું જો બોલવું હોય તો અગ્રેસર સમ્યક એમ કહેવું પડે. અગ્રેસર ને પોતાની સામે બોલાવા હોય તો બોલાવા વાળો ઓર્ડર કરે કે અગ્રેસર સમ્યક. એ સમ્યક શબ્દ પેલા ત્યાં સાંભળો. 11 વર્ષ સમ્યક એટલે મારી મારી અભિમુખ થાવ, તમે મારી સામે આવી જાવ. તમે એમ જ્ઞાન સ્વસન્મુખ થાય ત્યારે એને સમ્યક કહેવાય, શ્રદ્ધા સ્વસન્મુખ થાય એને સમ્યક કહેવાય, અને જ્યારે એ સમ્યક થાય છે ત્યારે સર્વ ગુણો સમ્યક થાય છે. કોઈ પણ બાકી નથી.
આજે આપ સંસ્કૃતમાં બોલ્યા એમ ક્યાં ગ્રંથ નથી
કાંઈ યાદ નથી. આચાર્ય મહારાજે એક બહુ સંકેત સરસ કર્યો છે. વિષય પરિણમવાનો છે, ભાષામાં એનો થોડો સંકેત આવે છે. જ્ઞાન માત્ર શબ્દ છે ને, એ એનો સંકેત છે. એકલું જ્ઞાન, માત્ર જ્ઞાન, એવી રીતે જ્ઞાન પોતાને જોવે તો એને માત્ર જ્ઞાનમાં, એકલા જ્ઞાનમાં જ્ઞાન વેદન રહેલું હોવાને લીધે એને એ જ્ઞાન વેદન બરાબર વેદાય છે, વેદીને સમજાય છે. કેમ કે એ અનુભવનો વિષય છે, વેદનનો વિષય છે, વેદન પૂર્વક સમજાય છે. વેદનનો વિષય વેદન પૂર્વક સમજાય તો જ યથાર્થ છે. વેદનનો પૂર્વક વિચાર પૂર્વક સમજાય ત્યાં સુધી યથાર્થ નથી. સ્વાદ લેવાની ચીજ છે એટલે જે સ્વાદ લેવાની ચીજ છે ચાખો ત્યારે જ એનો સ્વાદ સમજાય. જોવાથી એનો સ્વાદ ન સમજાય, સુંઘવાથી પણ એનો સ્વાદ ન સમજાય. એવી રીતે છે. આપણે જાણીએ છીએ કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે, દેહાદી અને રાગાદી થી ભિન્ન છે, આખા જગત ના પદાર્થો થી ભિન્ન છે, છતાં એકત્વ અનુસંધાન થઈ રહ્યું છે. ક્યાં થઈ રહ્યું છે? વેદનમાં થઈ રહ્યું છે, અનુભવનમાં થઈ રહ્યું છે. આ અનુભવની ભૂલ છે, સાચું નથી એટલે એને આપણે ભૂલ કહીએ. પાંચ ને બે સાત થાય પણ આઠ ગણે તો ભૂલ કહેવાય. એમ આ એકત્વ અનુસંધાન એ ભૂલ છે, મિથ્યાત્મને ભૂલ કહી પૂરવાડું દે. ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ધર્મ, મિથ્યાત્વ તે ભૂલ. એવી જે સૂત્રો માંડ્યા એમાં મિથ્યાત્મ અને ભૂલ એવું નામ આવ્યું છે. કેમ ભૂલ કેમ? એમ છે ને વસ્તુ સ્થિતિ, વસ્તુનું સ્વરૂપ જ એમ નથી. એવું એનું લાગવું, ભાસવું, અનુભવવું, ચૂકવું છે એ સાચું નથી, ભૂલ છે. એ ભૂલ ન છૂટે ત્યાં સુધી એને કોઈ યથાર્થ પરિસ્થિતિ ઊભી ન થાય કે સમ્યક પણ ન થાય કે કાંઈ ન બને.
જ્ઞાનનું વેદન તે સુખ કે અનંત ગુણોનું વેદન આવે. જ્ઞાનમાં જ્ઞાનનું વેદન તે જ સુખનું વેદન છે કે અનંત ગુણોનું સાથે વેદન આવે.
આત્મા આપ અપેક્ષા એ આખા આત્માનું વેદન લેવાય છે, કેમ કે આશ્રય કરે છે ને આત્મા.
વેદવું જે છે એ શબ્દ તો સુખ થી વધારે સુસંગતતા વાળો
મુખ્ય અનુભવ સુખરૂપ છે, પ્રયોજન પણ સુખરૂપ છે. અને આત્મા જેવો જ્ઞાન સ્વરૂપે છે ને એવો જ સુખ સ્વરૂપે છે. આખો આત્મા જેમ જ્ઞાન સ્વરૂપે છે એમ આખો આત્મા જ સુખ સ્વરૂપે છે. સાકર જે મીઠાશનો ગાંગડો છે, સફેદાઈનો એવો જ સફેદાઈનો ગાંગડો છે. સફેદાઈને મીઠાશ વચ્ચે પાર્ટનરશિપ નથી કે 50% આટલા ટકા મીઠાશ ને આટલા ટકા
સફેદાઈ.
હમણાં જ એક વિચાર ચાલ્યો કે આ અસ્તિત્વ છે એ રૂપી છે જીવન.
બહુ સરસ
અસ્તિત્વ જે રૂપી છે તો જાણવા તો મળવાનું જ નથી. તું ભલે ને જાણ્યા કર કે આત્મા જુદો આત્મા જુદો આત્મા જુદો, પણ અસ્તિત્વ નો હું અસ્તિત્વ ગ્રહણ સંબંધી નું કઈ કાર્ય
હોવા છતાં
વેદન ગોચર છે, જાણવા ગોચર નથી. જાણવામાં ગોચર નથી થતું, છતું અસ્તવસ્થા સુધી અસ્તિત્વ જાણવામાં ના આવે. જયારે સીધું સ્વરૂપ લક્ષના કાળમાં તે સ્પષ્ટ અનુભવાનશે, પ્રતિદિન તેને બીજું સંકેત કહીએ છીએ. અનુભવાંશ લીધો સીધો એને, એને આપણે વેદન કહીએ. અનુભવ કહીએ તો આ શબ્દ જુદો છે. ભોગવવું અનુભવ મને વેદન, ત્રણ શબ્દ એક જ અર્થમાં છે, એક જ ભાવ. એટલે બીજા સંકેતમાં એ વાત નાખી. સ્પષ્ટ એટલે ચોખ્ખું, અનુભવાંશ એટલે વેદન અંશે, પ્રતીતિ એટલે આખા દ્રવ્ય પૂરી વિશ્વાસ આવે છે. પ્રતીતિ એટલે સમય દર્શન નથી, બીજું સંકેત છે વિશ્વાસ આવે છે. એ વિશ્વાસનું બળ ઉત્પન્ન થાય છે, જાણવા પૂર્વક ઉત્પન્ન થયું, વેદન પૂર્વક એટલે એને જ્ઞાન બળ કહીએ. છૂટો પાડીને ગુણ અપેક્ષા એ કહીએ તો એને સમ્યક સંમુખનો પુરુષાર્થ કરીએ કહીએ, અથવા ચૈતન્ય વીર્ય નિસ્ફુરણા કહીએ. કલ્પના કરું છું એ તો જ્ઞાની એને કે છે, એ તો હાથ જ માને છે. શરીરની પીડા મને થાય છે એમાં જ્ઞાની એમ કે ભાઈ આ જે એમને કલ્પના થાય છે, કઈ શરીરની પીડા એના આત્મામાં જાતી નથી. અને આત્મામાં શરીરની પીડા આવતી નથી, આત્મા શરીરની પીડામાં જતો નથી, એને તો કલ્પના જ થાય છે. પણ એ જ્ઞાની જાણે છે, એને તો બિલકુલ સત્ય જ લાગે છે, હકીકત જ લાગે છે કે મારામાં પીડા છે, મને પીડા થાય છે. એ અનાદિથી પરિસ્થિતિ છે એવું એકત્વ અનુસંધાન વેદનમાં અનાદિથી છે એમ કહેવાય છે. એ એકત્વ અનુસંધાન જે થઈ રહ્યું છે આ તો જાણવા મને વેદવામાં થાય છે, જુદું પાડીને એટલે ખ્યાલમાં આવે કે જાણવું કેમ બેકાર જાય છે, એનું કારણ શું, જાણવું નિષ્ફળ કેમ જાય છે. શાસ્ત્રો વાંચ્યા જ કરે ની અંતકાળ સુધી, વેદવા ઉપર ના આવે ત્યાં સુધી એ બધું જાણવું ફાળવું બધું કઈ કામમાં આવતો નથી. ભ્રાંતિ શું થાય છે, મુમુક્ષુ દશામાં વિધિની ભૂલવાળી ભ્રાંતિ. તો મેં જાણ્યું હવે હું શાસ્ત્રો વાંચીને સાંભળીને ચર્ચા કરીને જાણેલાને ખૂબ દ્રઢ કરું, એવું દ્રઢ કરું, એવું દ્રઢ કરું કે દ્રઢ કરતા કરતા મને અનુભવ થઈ જશે કે મૂર્ખ છો, કોઈ દી ન થાય. વેદવામાં આવે ત્યારે થાય, કેમ કે વેદની જાણવાની ભૂલ ચોખ્ખી થઈ ગઈ છે. પણ એને એમ લાગે છે કે ના મારી દ્રઢતા ઓછી હશે ને એટલે મને અનુભવ થતો નથી, ખોટી વાત છે.
મારી રુચિ ઓછી છે એટલે,
હા મારી રુચિ ઓછી છે અથવા મારી દ્રઢતા ઓછી છે. એના પછી શું થાય છે કે તેનું તે 10 વખત બધા 100 વખત વાંચે એટલે પછી એની રુચિ ઉત્પન્ન બંધ થઈ જાય કે રુચિ ઘટી જાય, પછી તો પ્રવર્તિનો ઉપલું ઉપર છેલ્લું ખોખું રહી જાય વાંચવાનું ને એ બધું. એમ થાય કે વાંચીશ ને તો અશુભમાં જશે ઉપયોગ, માટે વાંચ્યા કરું. બુદ્ધિ ગરબડ છે દેવીલાલજી, એમ પાકું થવાનું નથી, એમ અનુભવ કોઈ દિવસ થવાનો નથી, અનંત કાળ જાય તો ન થાય, વિધિ બીજે છે એની અંદર, આ વિધિ નું બોલું કઈ થાય. નિધન પણ પર્યાય છે, નિધન ક્રિયા છે, જ્ઞાન ક્રિયા છે, એ જ્ઞાન ની જાણવું જેમ જ્ઞાન ની ક્રિયા છે એમ વેદવું પણ જ્ઞાન ની ક્રિયા છે. પ્રશ્ન સારો છે, પ્રશ્ન તો કાઢવો હો દેવલાલજી, પ્રશ્ન જેમ જેમ નીકળશે ને એમ ચોખ્ખું થશે. અધિકાર નો 142 નંબર નો અમૃતચંદ્ર ભગવાન નો પ્રશ્ન એમ કે છે કે ક્લિશ્યતા કર્મકાંડ ગમે એટલા કર, મોક્ષ થી વિરુદ્ધ છે તારા બધા કર્મકાંડ, મોક્ષ થી વિરુદ્ધ એવા કર્મકાંડ થી ગમે એટલા કર્મકાંડ કરીને તારે જેટલું દુઃખી થવું એટલું થાય એમ કે છે. આપણા સિવાય તને કઈ નહીં. મહાવ્રત તપો ભારેણ ભગના સ્થિરમ, મહાવ્રત પંચ મહાવ્રત અને તપ એના ભારથી ચિરમ એટલે લાંબા કાળ સુધી ભાંગી જાય તારું શરીર ત્યાં સુધી, ભગના સ્થિરમ ભાંગી જાય, ટુકડા થઈ જાય, શરીર ઉકાઈ જાય, હાડકા ભાંગી જાય, હા ગળી જાય, ત્યાં સુધી તારે દુઃખી થવું હોય તો થા કૃષ્યતા થા તારે દુઃખી થવું હોય ત્યાં સુધી એમ કે છે. સાક્ષાત મોક્ષમ ઇદમ નિરામય પદમ, જે સાક્ષાત મોક્ષ સ્વરૂપ એવું જે આ નિરામય, નિરામય એટલે ઉપદ્રવ વગરનું જે આ પદ છે, એ સ્વસંવેદ્યમાન સ્વયં શું છે જાણવું ન લીધે, સ્વસંવેદ્યમાન પરમ એ સ્વસંવેદ્યમાન છે. 142 કશ નિર્દ્રાધિકાર ક્ષમંતે નહીં, જ્ઞાન છે જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થતો નથી. આ એક પ્રાપ્તિ ની વેદન ની અનુભવ ની પરિસ્થિતિ છે. જ્ઞાન ગુણ કેવાય, જ્ઞાન નો જ્ઞાન ગુણ ક્યાં જાણે તો છે, વેદવું તે જ્ઞાન છે, પૂછું ને હવે કર્મ છે કે શું છે, ગુણ છે એમ કે છે. જ્ઞાન નું જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત ક્ષમતે નહીં, ઠાકુર વિક્રેલી છે, બહુ મધુર પદ છે. એટલે અચાર નારાયણ અહીંયા કે છે કે આ જ્ઞાન તો જ્ઞાન ગુણ વિના કોઈ પણ રીતે જીવો પ્રાપ્ત કરી શકતા નથી. હવે તે જ્ઞાન ગુણ નો અર્થ વેદન શું કરવા લેવો આયા, આખો પ્રશ્ન અહીંયા થઈ શકે છે. તમે કરતા નથી પણ કરવો જોઈએ અત્યારે, કે જ્ઞાન ગુણ નો અર્થ વેદન શું કરવા કરવો, હવે જાણવું શું કરવા ન કરવું,
પછી બધી પ્રકૃતિઓ એની અવસ્થાનું વર્ણન કરવામાં આવે છે. હવે જે પંચાધ્યાયી કરે ध्यान का विषय नहीं,
ऑब्जर्वेशन
ચટા છે. છૂટી શકતો નથી. ખબર છે કે આ મોથી દુઃખી થાવ છો, હેરાન થાવ છો, એનું કારણ મારો મોત છે, બીજું કાંઈ નથી. તેમ
એને મટાડવાને માટે, હવે આ પરિસ્થિતિ મટાડવાને માટે, બહુ સરસ વાત કરે છે આ જગ્યાએ, કે તેને મટાડવાને માટે પ્રજ્ઞા છીનીને આત્મા અને પરના એકત્વ સંધાનમાં નાખે. જ્યાં એકત્વ સંધાન થઈ રહ્યું છે ત્યાં પ્રજ્ઞા રૂપી છીણી ને નાખે. ક્યાં એકત્વ સંધાન થઈ રહ્યું છે? ત્યાં પ્રજ્ઞા નાખે, એકત્વ છૂટી જાય. તો આમ તો શું પરિસ્થિતિ થઈ છે કે જીવને એકત્વ સંધાન પકડાતું નથી, પછી છીણી નાખે ક્યાં? ત્યાં એકત્વ સંધાન જ ન પકડાય, ત્યાં છીણી નાખે ક્યાંય? પ્રજ્ઞા છીણી નાખવી ક્યાં? કે સાંજ હોય ત્યાં મોક્ષ અધિકાર માં એ વાત લીધી કે જ્યાં રાગ અને જ્ઞાન ની સિદ્ધિ થઈ રહી છે ત્યાં તો પ્રજ્ઞા છીણી ને પટક. પણ રાગ અને જ્ઞાન ની સિદ્ધિ થઈ રહી સાંજ જ દેખાતી ન હોય તો પ્રજ્ઞા છીણી ક્યાં પટકે? એટલે એટલું જ્યાં જ્ઞાન સ્થૂળ છે એ સ્થૂળ જ્ઞાન પ્રજ્ઞા છીણી ની વાત સમજે તો ભલે સમજે, પણ એનું કઈ કામ ચાલે નહીં. એટલે ઉપયોગને સૂક્ષ્મ કરવો જોઈએ, કેમ કે એકત્વ સંધાન છે એ બહુ સૂક્ષ્મ ગુણ છે, સૂક્ષ્મ ગુણ છે. સમય સાધના પ્રવચનો કરતા ગુરુદેવ ત્યાં સુધી કહેતા, 143-144 ગાથાના પ્રવચનો ચાલતા ત્યારે ખાસ ભાવનગરથી સાંભળવા આવીએ પ્રવચનો, સારી ગાથા હોય ને પ્રવચનો સાંભળવા આવી, ચાલુ દિવસ હોય તો, નહીં તો રવિવારે આવતા, સારું ગાથ સારી ગાથા હોય તો ચાલુ દિવસમાં આવીએ. એ પ્રવચન કરતા ગુરુદેવ એમ કહેતા કે જે જીવને ભાવભાષણ થયું છે, સ્વરૂપનો નિશ્ચય થયો છે, સ્વરૂપનું લક્ષ થયું છે, એવા જીવને સ્વરૂપ સન્મુખતામાં નિશ્ચયનો વિષયભૂત જે પોતાનો શુદ્ધાત્મા મૂળ સ્વરૂપ છે એનો પક્ષ થાય છે, એને ત્યાં આચાર્ય મહારાજે નિશ્ચયનો પક્ષ કર્યો છે. અને જ્યાં સુધી એ નિશ્ચયના પક્ષમાં છે ત્યાં સુધી અનુભવ નહીં થાય, એ ત્યાં વિષય ચાલ્યો છે શાસ્ત્ર સમય સારો. એ નિશ્ચયનો પક્ષ સમજાવતા ગુરુદેવ, શું છે કે વિષયને ખૂબ સ્પષ્ટ કરવાની પદ્ધતિ હતી ફેરવીને, તો કે એ જીવને ત્યાં જ્ઞાનમાં તો શુદ્ધાત્મા છે, જ્ઞાનમાં શુદ્ધાત્મા છે, અને સ્વવિકલ્પ દશા ચાલે છે ત્યારે એને એ શુદ્ધાત્મા સંબંધીનો જે વિકલ્પ થાય છે એ વિકલ્પમાં જ્ઞાન અને રાગનું એકત્વ અનુસંધાન થાય છે. વિકલ્પ શેનો છે? શુદ્ધાત્માનો. હું શુદ્ધ છું, હું ધ્રુવ છું, હું જ્ઞાયક છું, એવો વિકલ્પ છે. પણ એ વિકલ્પમાં જે રાગની ઉત્પત્તિ છે એ રાગ અને એ વખતે જે જ્ઞાન છે એ બે એકત્વ અનુસંધાનમાં છે. વિરુદ્ધ દિશા નહીં, એમાં શું છે કે લક્ષમાં એવું છે, લક્ષમાં આત્મા છે, પણ ભેદ જ્ઞાનમાં પર્યાપ્ત ભેદ જ્ઞાન નથી. જ્ઞાન અને રાગનું જે ભેદ જ્ઞાન જોઈએ તે પર્યાપ્ત માત્રામાં નથી થતું, સર્વથા નથી થતું એમ નથી ત્યાં, કેમ કે આ તો સમ્યક સન્મુખ જીવ છે, એનો અનુભવ કરવાનો છે, પક્ષાંતિક્રાંત થવાનો છે, એ જીવની વાત છે, ત્યાં એ જીવની વાત ચાલે છે, બીજાની વાત નથી ચાલતી. અહીં તો મતલબ મુદ્દો ધ્યાન ખેંચવાનો છે કે આત્મા સંબંધીનો વિકલ્પ એમ એનું પણ જ્યાં સુધી નિર્ણપણો નથી વિકલ્પ ત્યાં સુધી એને એકત્વ બુદ્ધિનો જે રાગ અને જ્ઞાન એને નવ પક્ષ માને પક્ષ એકત્વ પરિણામ એને આયા પક્ષ. જ્ઞાનીના એક પ્રકાર
પ્રેક્ટિસ થાય, પ્રયોગ થાય તો વેદન સુધી પહોંચાય. વેદ્ય વેદન શું બીજું તત્વ કે આ તત્વ